એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અસાધારણ વ્યક્તિ અને એમના પુસ્તક વિશે વાત કરવાના છીએ જેમની કહાણી સાંભળીને કદાચ આપણે અંદરથી હચમચી જઈએ, પણ સાથે સાથે હિંમત અને આશાનો એક નવો અર્થ પણ સમજાય.
હા, આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર એડિથ ઇવા એગર અને એમની આત્મકથા ધ ચોઇસ, એમ્બ્રેસ ધ પોસિબલ. 2017માં આ પુસ્તક આવ્યું, પણ એની વાત ખરેખર સમયથી પર છે.
બિલકુલ. ડૉક્ટર એડિથ એગર, જન્મ 1927નો, એટલે લગભગ એક સદીનું જીવન એમણે જોયું છે. અને એ માત્ર એક હોલોકોસ્ટ સર્વાઈવર નથી, બરાબર?
ના, જરાય નહીં. તેઓ એક બહુ જ જાણીતા મનોવૈજ્ઞાનિક અને લેખિકા પણ છે. એમનું જીવન પોતે જ આમ તો એક ઇતિહાસનું જીવંત દસ્તાવેજ છે. અને આ પુસ્તક ધ ચોઇસ એ ખાલી ભૂતકાળની ભયાનકતાનું વર્ણન નથી કરતું.
હા, એનાથી ઘણું વધારે છે.
હા, એ તો મન પર પડેલા ઘામાંથી કેવી રીતે બહાર આવવું, કેવી રીતે જીવનને ફરીથી મતલબ સ્વીકારવું, એની એક જાણે કે માર્ગદર્શિકા છે. આત્મકથા છે, મનોવિજ્ઞાન છે અને થોડું સ્વસહાય જેવું પણ છે. બહુ અદ્ભુત મિશ્રણ છે.
તો સવાલ એ થાય કે એમની આ વાર્તા આજે આપણા સમયમાં શા માટે આટલી મહત્વની છે, આપણે કેમ સાંભળવી જોઈએ?
જુઓ, મને લાગે છે કે આપણે બધા ક્યારેક ને ક્યારેક જીવનમાં અટવાઈ જઈએ છીએ. નહીં, કોઈ સંઘર્ષ આવે, કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણને લાચારી લાગે. ડૉક્ટર એગરનું જીવન આપણને શીખવે છે કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય, આપણી પાસે હંમેશા એક શક્તિ તો રહે જ છે, અને એ છે પસંદગી કરવાની શક્તિ. એમના ઊંડા દુઃખમાંથી જે શાણપણ નીકળ્યું છે ને, એ ખરેખર કમાલનું છે.
એટલે કે એમનો જે મૂળ સંદેશ છે કે ભાઈ, આપણી સાથે શું થાય છે એ કદાચ આપણા હાથમાં નથી,
બરાબર,
પણ એના પર આપણે રિએક્ટ કેવી રીતે કરવો, પ્રતિભાવ કેવો આપવો, એ તો આપણા હાથમાં છે જ.
એ જ આજ એમની આંતરિક સ્વતંત્રતાનો ખ્યાલ છે, અને આ જ વાત એમને મને લાગે છે કે અસાધારણ બનાવે છે.
એગરની આ અસાધારણ જીવનયાત્રામાં આપણે થોડા ઊંડા ઉતરીએ, સમજીએ કે આ શાણપણ, આ દ્રષ્ટિ એમને ક્યાંથી મળી, કેવી રીતે મળી. શરૂઆત કરીએ એમના બાળપણથી, એમના ઘડતરના વર્ષોથી.
ડૉક્ટર એગરનો જન્મ, જે મેં કહ્યું, 1927માં કોશિશમાં થયેલો. એ વખતે ચેકોસ્લોવાકિયાનો ભાગ હતો. પરિવાર મધ્યમવર્ગીય યહૂદી હતો અને સુખી કહી શકાય એવો. પિતા લાજોસ દરજી કામ કરતા હતા, બહુ કુશળ હતા.
અને માતા?
માતા ઇલોના એ ગૃહિણી હતા, પણ સાથે સાથે સરકારી નોકરી પણ કરેલી. બહુ વ્યવહારુ અને આમ તો તેજસ્વી બુદ્ધિના. એમને બે બહેનો હતી, મેગ્ડા અને ક્લારા. બાળપણ આમ તો સારું હતું. સંગીત, નૃત્ય, કુટુંબની હૂંફ, એ બધું હતું.
અને નાનપણથી જ એમને બેલે અને જિમ્નાસ્ટિક્સનો શોખ હતો ને, ઓલિમ્પિકમાં રમવાનું સપનું જોતા હતા.
હા, બિલકુલ. હંગેરી તરફથી રમવાની ઈચ્છા હતી. એક યુવાન છોકરી પોતાની કળામાં ડૂબેલી મોટા સપના જોઈ રહી હતી. પણ પછી,
હા, યુરોપમાં એ સમયે યહૂદી વિરોધી માહોલ,
બરાબર, એ કાયદાઓ વધુને વધુ કડક થતા ગયા, અને એને કારણે જ એડિથને ઓલિમ્પિક ટ્રેનિંગ ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ કદાચ એમના જીવનનો પહેલો મોટો ફટકો હતો, પહેલો આઘાત.
અને ત્યારે જ એમના મમ્મીએ એમને પેલી વાત કહી હતી જે પછીથી એમના માટે બહુ જ મહત્વની સાબિત થઈ.
હા, એ વાત અગત્યની છે. એમના મમ્મીએ કહ્યું, આપણે નથી જાણતા કે ક્યાં જઈ રહ્યા છીએ, શું થવાનું છે, પણ એક વાત યાદ રાખજે, તારા મનમાં જે છે, જે તે તારા મનમાં ભર્યું છે, એ તારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. આંતરિક સ્વતંત્રતાનો આ પહેલો પાઠ હતો એમના માટે.
અને પછી એ અંધકાર ખરેખર આવ્યો. 1944, એડિથ ફક્ત 16 વર્ષના હતા. એમના આખા પરિવારને ઓશ્વિત્ઝ કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલી દેવાયો.
હા, અને ત્યાં પહોંચતાની સાથે જ પેલો કુખ્યાત ડૉક્ટર જોઝેફ મેંગેલ, મોતનો દેવદૂત, એને તરત જ સિલેક્શન કર્યું, કોણ જીવશે, કોણ મરશે.
શું ભયાનક હશે એ દૃશ્ય.
એ સિલેક્શનમાં જ એમની માતાને ગેસ ચેમ્બર તરફ અને પિતાને બીજી તરફ. એમ કહેવાય છે કે માતાના છેલ્લા શબ્દો હતા, હું તને આજે પછી મળીશ. એ શબ્દો એડિથના મનમાં કાયમ માટે રહી ગયા.
અને જાણે આ ઓછું હોય એમ, એ જ દિવસે સાંજે મેંગેલે એમને નૃત્ય કરવાનો હુકમ કર્યો.
હા, બધા કેદીઓ થાકેલા, ભૂખ્યા, ડરેલા હતા, અને એમની વચ્ચે મેંગેલના મનોરંજન માટે એડિથને નાચવાનું કહેવામાં આવ્યું.
અકલ્પનીય. એમણે શું કર્યું?
એ ક્ષણે એ ડરથી ધ્રુજી રહ્યા હતા, પણ પછી એમને પેલી માતાની વાત યાદ આવી. એમણે આંખો બંધ કરી દીધી અને મનમાં કલ્પના કરી કે પોતે બુડાપેસ્ટના ઓપેરા હાઉસમાં છે. ચાઇકોવ્સ્કીના રોમિયો એન્ડ જુલિયેટ પણ નાચી રહી છે અને એમણે નૃત્ય કર્યું.
વાહ!
એ માત્ર નાચ નહોતો, એ એક બળવો હતો, પોતાના મન પર, પોતાની આત્મા પર પોતાનો અધિકાર પાછો મેળવવાનો પ્રયાસ હતો.
અને આ નૃત્ય પછી એમને ઇનામમાં બ્રેડનો ટુકડો મળેલો, જે એમણે બીજા કેદીઓ સાથે વહેંચીને ખાધો હતો. નાનકડી વાત છે, પણ
બહુ મોટી વાત છે. અમાનવ્યતાની વચ્ચે માનવતા ટકાવી રાખવાની વાત છે. એ પછી એમણે બહેન મેગ્ડા સાથે કેમ્પમાં અસહ્ય યાતનાઓ ભોગવી. ભૂખ, બીમારી, ઠંડી, ક્રૂર મજૂરી, પછી પેલી ભયાનક ફ્રોઝન ડેથ માર્ચમાંથી પણ બચી ગયા.
અને છેલ્લે મે 1945 ઓસ્ટ્રિયાનો ગુન્સકિર્ચન લેગર મુક્તિ મળી. પણ એ મુક્તિ પણ ચમત્કાર જેવી હતી.
હા, કારણ કે જ્યારે અમેરિકન સૈનિકો આવ્યા ત્યારે એડિથ અને મેગ્ડા એટલા નબળા હતા, મરવાની અણી પર હતા, કે એમને મૃતદેહોના ઢગલામાં નાખી દીધા હતા. પણ એક સૈનિકે એડિથના હાથમાં સહેજ હલચલ જોઈ, બસ એટલું જ, અને એ જીવી ગયા.
શારીરિક રીતે તો મુક્ત થયા, પણ મનની લડાઈ તો હવે શરૂ થઈ. પેલો સર્વાઈવર ગિલ્ટ, હું કેમ બચી ગઈ, બીજા કેમ નહીં.
બરાબર. આ પ્રશ્નો એમને લાંબો સમય સતાવતા રહ્યા. યુદ્ધ પછી તેઓ કોશિશ પાછા ફર્યા. ત્યાં એમની બીજી બહેન ક્લારા સદભાગ્ય જીવિત મળી. એમણે બીજા એક સર્વાઈવર બેલા એગર સાથે લગ્ન કર્યા. દીકરી મેરિયાનનો જન્મ થયો. પણ પછી હંગેરીમાં સામ્યવાદી શાસન આવ્યું એટલે ફરી મુશ્કેલી. 1949માં એ લોકો અમેરિકા ભાગી ગયા.
અમેરિકામાં પણ શરૂઆતનો સમય સંઘર્ષમય રહ્યો હશે, શરણાર્થી તરીકે.
આ ફેક્ટરીમાં કામ કર્યું, પછી ટેક્સાસના અલ્પાસોમાં સ્થાયી થયા. પણ પેલો ભૂતકાળ પીછો નહોતો છોડતો. દુઃસ્વપ્નો, ફ્લેશબેક, અને એમણે વર્ષો સુધી પોતાના અનુભવો વિશે કોઈની સાથે વાત ન કરી. એકદમ મૌન.
જણે બધું દબાવી દેવાથી જતું રહેશે.
હા, પણ એમ થતું નથી. પીડા દબાવવાથી જતી નથી, એ અંદરને અંદર વધે છે. આખરે લગભગ 40 વર્ષની ઉંમરે એમણે એક મોટો નિર્ણય લીધો, કોલેજ જવાનો, સાયકોલોજી ભણવાનો.
આ એક મોટો વળાંક કહી શકાય.
ચોક્કસ. 1959માં બેચલર ડિગ્રી લીધી. 1978માં ક્લિનિકલ સાયકોલોજીમાં ડોક્ટરેટ કર્યું. અને ભણતી વખતે જ એમને સમજાયું કે મારે જો બીજાને સાજા કરવા હોય તો પહેલા મારે મારી જાતને સાજી કરવી પડશે.
અને આ સમજ જ એમને ફરી ઓશ્વિટ્સ લઈ ગઈ 1980ના દાયકામાં.
હા, આ વખતે પીડિત તરીકે નહીં, પણ એક મનોવૈજ્ઞાનિક તરીકે પોતાના ભૂતકાળનો સામનો કરવા. એ જ જગ્યાએ ગયા જ્યાં મેંગેલે એમને નચાવ્યા હતા, અને ત્યાં એમણે ફરીથી નૃત્ય કર્યું.
ફરીથી?
હા, પણ આ વખતે ડરથી નહીં, અપમાનથી નહીં, પોતાના માટે, પોતાના શોખ માટે, પોતાની સ્વીકૃતિ માટે અને પોતાની મુક્તિ માટે. એ નૃત્ય એમની આંતરિક કેદમાંથી બહાર આવવાની ઘોષણા હતી.
આ અનુભવે એમના કામ પર બહુ ઊંડી અસર કરી હશે.
બિલકુલ. એ પછી તેઓ ટ્રોમા, PTSDના ઇલાજમાં નિષ્ણાત બન્યા. સૈનિકો, હિંસાનો ભોગ બનેલા લોકો, એમ ઘણા બધાની મદદ કરી. પોતાના અનુભવ અને મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને ભેગા કરીને એમણે એક અનોખી પદ્ધતિ વિકસાવી.
અને સૌથી અદ્ભુત વાત તો એ કે 90 વર્ષની ઉંમરે એમણે ધ ચોઇસ લખ્યું અને દુનિયાભરમાં બેસ્ટસેલર બન્યું.
હા, અને 90 વર્ષ પછી પણ એ કામ કરતા રહ્યા. દર્દીઓને મળતા, વ્યાખ્યાનો આપતા. એમનો વારસો ખાલી પુસ્તકો નથી, પણ એમના જીવનમાંથી જે હીલિંગ, સ્થિતિસ્થાપકતા અને માનવ મનની તાકાત દેખાય છે એ છે.
તો આ આખી અકલ્પનીય જીવનયાત્રા પછી એમના જીવન અને પુસ્તકમાંથી કયા મુખ્ય વિચારો, કયું દર્શન આપણને જોવા મળે છે?
મને લાગે છે કે સૌથી મુખ્ય વિચાર તો પહેલો જ છે, પસંદગીની શક્તિ, ધ પાવર ઓફ ચોઇસ. એ વારંવાર કહે છે કે જુઓ, બહાર શું બને છે, લોકો શું કરે છે, સંજોગો કેવા છે, એ કદાચ આપણા હાથમાં નથી. પણ એ સંજોગો સામે આપણે શું વિચારીએ છીએ, કેવું અનુભવીએ છીએ, કેવો પ્રતિભાવ આપીએ છીએ, એ પસંદગી હંમેશા હંમેશા આપણી પાસે હોય છે. આ જ આપણી આંતરિક સ્વતંત્રતા છે.
અને આ જ સંદર્ભમાં એમણે પેલો ભેદ પણ સમજાવ્યો છે, પીડિતતા અને પીડિત ભાવ વચ્ચેનો, વિક્ટિમાઇઝેશન અને વિક્ટિમહુડ, એ શું છે.
બરાબર.
હા,
આ બહુ મહત્વનો મુદ્દો છે. પીડિતતા એટલે શું? એ એક ઘટના છે જે તમારી સાથે બની, જેમ કે હોલોકોસ્ટનો અનુભવ એ ભૂતકાળ છે,
બરાબર,
પણ પીડિત ભાવ એટલે વિક્ટિમહુડ એ એક માનસિકતા છે, એક ઓળખ છે જેને આપણે વર્તમાનમાં પકડી રાખીએ છીએ. મારી સાથે જવું કેમ થયું એ પ્રશ્નમાં જ અટવાઈ રહેવું. ડોક્ટર એગર કહે છે કે સાજા થવું હોય તો આ પીડિત ભાવની માનસિકતામાંથી બહાર આવવું પડે.
એટલે મારી સાથે કેમ થયું એમાંથી હવે મારે શું કરવું તરફ જવું.
બિલકુલ, કારણ કે ભૂતકાળ તો બદલી શકાતો નથી, પણ ભવિષ્ય તરફનો આપણો અભિગમ ચોક્કસ બદલી શકાય છે.
અને જો આપણે આ પીડિત ભાવમાં જ રહીએ તો આપણે જાણે આપણી જાતને જ એક જેલમાં પૂરી થઈએ છે. આ મનની કેદનો વિચાર પણ એમણે આપ્યો છે.
હા, પ્રિઝન ઓફ ધ માઇન્ડ. આ કેદ શેનાથી બનેલી છે? ભૂતકાળના ડરથી, દુઃખથી, ગુસ્સાથી, અપરાધ ભાવથી, આપણી પોતાની મર્યાદિત માન્યતાઓથી. અને આ દિવાલો આપણે પોતે જ ઊભી કરીએ છીએ, એટલે એને તોડવાની શક્તિ પણ આપણી અંદર જ છે.
પણ આ જેલમાંથી બહાર નીકળવું એટલે કે હીલિંગ કરવું એ કંઈ આપોઆપ નથી થઈ જતું, બરાબર? ઘણા માને કે સમય જતાં બધું સારું થઈ જશે.
ના, ડોક્ટર એગર સ્પષ્ટ કહે છે, સમય સાજો નથી કરતો, તમે સમય સાથે શું કરો છો તે સાજું કરે છે. હીલિંગ એ કોઈ જાદુ નથી, એ એક સક્રિય પ્રક્રિયા છે. એમાં હિંમત જોઈએ.
હિંમત શા માટે?
પોતાની પીડાનો સામનો કરવાની હિંમત, દબાવી રાખેલી લાગણીઓ, ભલે એ ગુસ્સો જ કેમ ન હોય, એને સ્વીકારવાની અને વ્યક્ત કરવાની હિંમત, અને ભૂતકાળને પકડી રાખવાને બદલે એમાંથી શીખીને આગળ વધવાની સભાન પસંદગી કરવાની હિંમત, એમાં જવાબદારી લેવી પડે છે.
આટલી હિંમત અને આટલું ઊંધું દર્શન, એની પાછળ પ્રેરણા શું રહી હશે?
ઘણી બધી વસ્તુઓ. એક તો એમની પોતાની હીલિંગની યાત્રા, બીજું એક જવાબદારીની ભાવના. જે લોકો હોલોકોસ્ટમાં બચી ન શક્યા એમના વતી એક સાર્થક જીવન જીવવાની ભાવના. અને ત્રીજું, પોતાના જ ઘા, પોતાની જ પીડાનો ઉપયોગ બીજાના દુઃખને સમજવા અને ઓછું કરવા માટે કરવો.
એ કહે છે કે મારા ઘા જ મારી સાચી ઓળખ છે, મારી લાયકાત છે.
એટલે કે મુશ્કેલીઓથી ભાગવાને બદલે એનો સામનો કરો. બધી લાગણીઓ, ડર સુદ્ધા એને અનુભવવી, અને પછી પૂછવું કે આ પરિસ્થિતિનો હું ઉપયોગ કેવી રીતે કરી શકું.
હા, એમનો સિદ્ધાંત છે, જેનો તમે પ્રતિકાર કરો છો તે ટકી રહે છે. એટલે લાગણીઓને દબાવો નહીં, એને સ્વીકારો અને પછી જુઓ કે તમે શું પગલાં લઈ શકો છો. જવાબદારી લો અને કામે લાગો.
હવે વાત કરીએ એમના જીવનના ત્રણ મુખ્ય વળાંકોની, જેણે એમને અને એમના વિચારોને ઘડ્યા. પહેલો તો પહેલો ઓશ્વિત્સનો નૃત્યનો પ્રસંગ, 1944. હા, એ ક્ષણ ખરેખર પાયાની હતી. માતાને ગુમાવ્યાના કલાકોમાં ભય અને અપમાનની વચ્ચે એમણે પોતાના મનની અંદર જઈને નૃત્ય કરવાનું પસંદ કર્યું. એ વખતે એમને પહેલીવાર અનુભવાયું કે બહાર ગમે તે હોય, મનની સ્વતંત્રતા કોઈ છીનવી શકતું નથી.
અને પેલી બ્રેડ વેચવાની વાત?
હા, એણે શીખવ્યું કે કપરામાં કપરા સમયમાં પણ કરુણા અને જોડાણ શક્ય છે અને જરૂરી પણ છે.
બીજો વળાંક હતો 1945માં પેલી મૃતદેહોના ઢગલામાંથી ચમત્કારિક રીતે બચી જવું.
એ તો જાણે પુનર્જન્મ જ હતો. જીવન કેટલું નાજુક છે, કેટલું અનિશ્ચિત છે એનો સીધો અનુભવ. પણ એની સાથે પેલો પ્રશ્ન પણ આવ્યો, હું કેમ બચી? આમાંથી સર્વાઈવર ગિલ્ટ શરૂ થયો, જેણે પીડા આપી પણ જીવનને હેતુપૂર્ણ બનાવવાની દિશા પણ આપી.
અને ત્રીજો વળાંક, ઘણા વર્ષો પછી 1980ના દાયકામાં જ્યારે તેઓ મનોવૈજ્ઞાનિક તરીકે ઓશ્વિચ પાછા ગયા, આશા માટે એટલું મહત્વનું હતું?
કારણ કે એમને સમજાયું કે જ્યાં સુધી હું મારા પોતાના ભૂતકાળની કેદી રહીશ ત્યાં સુધી હું બીજાને પૂરેપૂરી રીતે મુક્ત થવામાં મદદ નહીં કરી શકું. પોતાના સૌથી મોટા ડરનો સામનો કરવો જરૂરી હતો, જેલના સળિયા તોડી નાખવા બરાબર હતું. આનાથી એમના કામમાં એક નવી પ્રામાણિકતા, એક નવું ઊંડાણ આવ્યું.
ડોક્ટર એગરની વાત ભલે બહુ વિશિષ્ટ સંજોગોમાંથી આવી હોય, પણ એમાંથી મળતા પાઠ તો બધાને લાગુ પડે એવા છે.
હા, બિલકુલ. કારણ કે દુઃખ, નિષ્ફળતા, નુકસાન એ તો જીવનનો ભાગ છે નહીં. એમની વાર્તા યાદ અપાવે છે કે સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સ, એનો અર્થ દુઃખનો અભાવ નથી, પણ દુઃખ આવે ત્યારે પ્રતિક્રિયા કેવી આપવી એ પસંદ કરવાની ક્ષમતા છે.
અને હીલિંગ શક્ય છે, પણ એ રાતોરાત નથી થતું. સમય લાગે છે, પ્રયત્ન કરવો પડે છે.
બરાબર. અને આપણે બધા ક્યારેક આપણી પોતાની મનની જેલ બનાવી લઈએ છીએ. ભૂતકાળના અફસોસ, ભવિષ્યનો ડર, પોતાની જાત માટેની ખોટી માન્યતાઓ, એમની વાત આપણને એ દિવાલો ઓળખવામાં મદદ કરે છે અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ ચીંધે છે.
અને એ પણ કે ગમે તેવા આઘાત પછી પણ જીવનમાં નવો અર્થ શોધી શકાય છે. ભૂતકાળ આપણને ઘડે છે પણ કેદ નથી કરી શકતો.
અને સૌથી મોટી વાત, એમનું જીવન જ પુરાવો છે કે શીખવાની, બદલાવાની, વિકાસ પામવાની કોઈ ઉંમર નથી હોતી. 90 વર્ષે પુસ્તક લખીને દુનિયાને પ્રેરણા આપવી એ પોતે જ કેટલો મોટો સંદેશ છે.
જો આપણે આ આખી ચર્ચાના સાર રૂપે 3 મુખ્ય તારણો કાઢવા હોય તો એ કયા હોઈ શકે?
પહેલું, જે મને લાગે છે કે ભાવનાત્મક રીતે બહુ સ્પર્શી જાય એવું છે, ઇન ઇમોશનલ ઇનસાઇટ. આપણા જીવનના જે સૌથી મોટા ઘા છે, સૌથી ઊંધી પીડા છે, એ જ આપણી સૌથી મોટી શક્તિ, આપણું શાણપણ, આપણી કરુણાનો સ્ત્રોત બની શકે છે. હીલિંગ ફક્ત શક્ય નથી, પણ એ આપણને વધુ ઊંડાણપૂર્વક અને અર્થસભર જીવન જીવવા તરફ દોરી શકે છે.
બીજું, એક બૌદ્ધિક અંતરદૃષ્ટિ, એન ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ. આ જે પસંદગીનો વિચાર છે એ ખાલી ફિલોસોફી નથી, એક પ્રેક્ટિકલ સાધન છે. જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ફક્ત એટલું પૂછવાથી કે આ પરિસ્થિતિમાં મારી પાસે શું પસંદગી છે, આપણી માનસિક સ્થિતિ લાચારીમાંથી કરતા ભાવ તરફ વળે છે. આપણી એનર્જી સમસ્યા પર નહીં પણ ઉકેલ પર કેન્દ્રિત થાય છે.
અને ત્રીજું, જો બધાને લાગુ પડે એવી એક સાર્વત્રિક અંતરદૃષ્ટિ. સાચી સ્વતંત્રતા તો આખરે અંદરની જ વસ્તુ છે. બહાર ગમે તે હોય, આપણી પ્રતિક્રિયા પસંદ કરવાની ક્ષમતા એ આપણી અંતિમ સ્વતંત્રતા છે, અને કોઈ આપણી પાસેથી છીનવી શકતું નથી. આનો મતલબ કે સ્થિતિસ્થાપકતા અને આંતરિક શક્તિ એ કોઈ ખાસ લોકોનો ઇજારો નથી, એ આપણા દરેકમાં રહેલી સંભાવના છે. ફક્ત એને જગાડવાની, એની જવાબદારી લેવાની જરૂર છે.
ડૉક્ટર એગરની કથા ખરેખર આપણને બહુ બધું વિચારવા પર મજબૂર કરે છે. એમની વાત ચોક્કસપણે વ્યક્તિગત હિંમત, આંતરિક શક્તિ અને પસંદગી પર ભાર મૂકે છે. પણ સાથે સાથે એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું ફક્ત આંતરિક પસંદગી જ પૂરતી છે? શું સાજા થવા માટે, ખાસ કરીને જ્યારે પીડા બહુ ઊંડી હોય, ત્યારે સામુદાયિક ટેકો, બીજા માણસોનો સહારો અને પ્રેમભર્યા સંબંધોનું મહત્વ એટલું જ અથવા કદાચ વધારે નથી હોતું? આ એક વિચારવા જેવો મુદ્દો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.